ઓગણીસમી પુત્રી પ્રદ્યુમનના કહે છે, ભાભા રામની વાર્તા. ઓગણીસમે દિવસે ભોજ રાજા જેવા સિંહાસન ઉપર બેસવા જાય છે ત્યાં ઓગણીસમી પુત્રી પ્રદ્યુમનાએ સિંહાસન પર બેસવા જતાં રાજાને અટકાવી બોલી, હે રાજન, આ સિંહાસન ઉપર બેસતા નહીં. જેણે વિક્રમ રાજા જેવા પરોપકારના કાર્યો પ્રાણના ભોગે કર્યા હોય તેવો રાજા જ આ સિંહાસન પર બેસી શકશે. આમ કહી તેણે વિક્રમ રાજાના પરાક્રમની અને પરોપકારની નવી વાર્તા કહેવી શરૂ કરી. એક દિવસ વિક્રમ રાજા વેશ પલટો કરી નગરચર્યા જોવા નીકળ્યા. તેઓ સૌ પ્રથમ બ્રાહ્મણવાસમાં આવ્યા. તેમણે જોયું બ્રાહ્મણો નાહી ધોઈને વેદ મંત્રો ભણતા હતા, કેટલાક પૂજાપાઠમાં તલ્લીન હતા. તેઓ યજમાનોની દક્ષિણા પર પોતાનો જીવન નિર્વાહ ચલાવતા હતા. રાજાને તેઓ સર્વે વાતે સુખી દેખાયા. ત્યાંથી રાજા વાણિયાઓના વાસમાં આવ્યા. મોટા પેટવાળા શેઠિયાઓ આ વાણિયાઓ પાસે ચોપડા ચિત્રાવી રહ્યા હતા. તેઓ વેપારમાં નમતું લેતા અને ઓછું દેતા. દોઢા બમણા કરવા એ તો તેમને રમત વાત હતી. તેઓ પોતાનો માલ વેચી મોં માંગી કિંમત લેતા હતા. તેમની સ્ત્રીઓ પણ સુંદર વસ્ત્રોમાં સજ્જ થઈ મંદિરે દર્શન કરવા જતી. તેમના બાળકો પણ સ્વચ્છ વસ્ત્રો પહેરી ભણવા જતા હતા. ત્યાંથી રાજા સોનીવાસમાં આવ્યા. સોનીઓને પણ લીલા લહેર હતી. તેઓ સોનાની રતિમાંથી પણ ચોર્યા વિના રહેતા નહીં. પછી રાજાએ કંસારીઓના વાસમાં પછી દરજીના વાસમાં જઈ 18 વરણ જોઈ લીધા. છેલ્લે નગર બહાર રહેતા ખેડૂતોની અને ખેતરોની પણ હાલત જોઈ દરેક ખેતરમાં ખેડૂતો હોંશથી ખેતી કામ કરી રહ્યા હતા. એક ખેતરમાં એક કણબીને શ્રમ કરતો જોઈ રાજાને તેની ઉપર દયા આવી. તેઓ તેની પાસે ગયા અને તેના વિશે પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે તેનું નામ ભાભારામ હતું. તેને મોટા 5 દીકરા હતા અને બધાને પરણાવી દીધા હતા. આવો સુખી કણબી ગડપણમાં પણ મજૂરી કરે તેની પાછળ રાજાને કંઈ રહસ્ય લાગ્યું. તેમને થયું કે જરૂર આ ભાભારામને કોઈ દુઃખ હશે, જેથી ગડપણમાં પણ તેમને મજૂરી કરવી પડે છે. થોડી વારે ભાભારામ કામ કરતો કરતો થાક ખાવા બેઠો ત્યારે રાજા તેની પાસે ગયા અને બોલ્યા, પટેલ, તમારે યુવાન જોત 5 દીકરા છે, છતાં ગડપણમાં પણ તમારે આટલું બધું વૈતરું કરવું પડે છે, એ જોઈ મને તમારા ઉપર દયા આવે છે. તમે માંગો એટલું ધન આપવા હું તૈયાર છું. આ સાંભળી બાબારામ ગુસ્સે થઈ બોલ્યો, અલ્યા, તું એવો કોણ છે કે મારી તને દયા આવે છે? મને કણબીને દુઃખી કહેતા તને શરમ નથી આવતી? જેની પાસે આખી દુનિયા આશા રાખે છે તેને તું દુઃખી કહે છે? કણબી તો જગતનો તાત કહેવાય. વાત સાચી છે, રાજાએ કહ્યું, પણ તું છે કોણ? બાબારામે ફરીથી પૂછ્યું. વિક્રમ રાજા શાંતિથી બોલ્યા, હું બહુ બ્રાહ્મણનો દાસ અને હરિસિદ્ધનો સેવક વિક્રમ છું. એટલે તરત વૃદ્ધ કણબી બાબારામ વિક્રમ રાજાના પગે પડ્યા. પછી બોલ્યા, મહારાજ, વાણિયો તો દેવારું કાઢશે, કૌરી ચોરી કરશે, બ્રાહ્મણ ભીખ માંગશે, ગરાસીઓ ગામ ભાંગશે, પરંતુ કણબી તો મજૂરી કરશે. તે ભૂખે મરે પણ કોઈની આગળ હાથ નહીં ધરે. તેને માટે તો સુખ અને દુઃખ બંને સરખા ગણાય. અમે કદી દુઃખમાં હિંમત હારતા નથી. વિક્રમ રાજાને બાબારામની વાત સાંભળી ખૂબ જ આનંદ થયો. તે બોલ્યા, બાબા રામ, આજ સુધી અમે તમારું પકવેલું અન્ન જ ખાધું, પરંતુ આજે મને તમને કંઈક આપવાની ઈચ્છા છે. બોલો, તમારે જે જોઈએ તે માંગો. ત્યારે બાબા રામ બોલ્યા, હું બધી વાતે સુખી છું, પરંતુ મને લક્ષ 84નો ફેરો ટરી જાય અને મર્યા પછી મોક્ષ મળે તેવું મને આપો. બાબા રામનો ધર્મ પ્રત્યે આવો ભાવ જોઈ વિક્રમ રાજાને આનંદ થયો, પરંતુ એમની માંગણી કંઈ વિચિત્ર જ હતી. જે કોઈ માનવી આપી શકે નહીં તેમને હતો કે બાબા રામ ધન માંગશે, પરંતુ બાબા રામે તો બધા કરતાં કંઈ અલગ જ માંગ્યું. તેમણે બાબા રામને કહ્યું, બાબા રામ, તમારી માંગણી તો વિચિત્ર છે. મૃત્યુલોકના માનવીને મોક્ષ મળે એવું કોઈ ન કરી શકે. બાબા રામ તો આ સાંભળી નારાજ થઈ ગયા અને બોલ્યા, અન્નદાતા, તમે તો પરદુઃખ ભંજન છો, મારી આટલી નાની માંગણી પૂરી નહીં કરી શકો. બાબા રામનું કથન સાંભળી રાજા શાંતિથી બોલ્યા, બાબા રામ, તમારું માંગ્યું હું આપીશ, અગર તે આણતા મારો જીવ ખોઈશ. બાબા રામને ભરોસો દઈ રાજા ઘેર ગયા. બીજા દિવસે રાજાએ દરબારમાં પોતાના વિદ્વાનો આગળ મોક્ષ કેવી રીતે મળે તે વિશે પૂછ્યું. દરેક વિદ્વાનોએ પોતાની બુદ્ધિ મુજબ અલગ અલગ જવાબ આપ્યા. કોઈએ કહ્યું દાન કરો, કોઈએ કહ્યું યજ્ઞ કરો, કોઈએ કહ્યું તીર્થ કરો, તો કોઈએ કહ્યું વ્રત કરો. રાજા તો આ બધા વિદ્વાનોના અલગ અલગ જવાબ સાંભળી મૂંઝવણમાં પડી ગયા. તેમને કંઈ સૂઝ ન પડી. છેવટે તેમણે હરિસિદ્ધ માતાનો ધ્યાન ધર્યું. મદ્રાસ થતાં માતાજી પ્રસન્ન થયા. ત્યારે વિક્રમ રાજાએ તેમને મોક્ષ માટે પૂછ્યું. ત્યારે માતાજીએ કહ્યું, હે રાજન, તું વૈતાળની મદદથી ઇન્દ્ર રાજા પાસે જા, એ જરૂર તને જવાબ આપશે. વિક્રમ રાજાએ વેતાળનું સ્મરણ કર્યું અને બધી વિગત જણાવી. વેતાળ વિક્રમ રાજાને ઇન્દ્ર પાસે લઈ ગયા અને ઇન્દ્ર રાજાએ કહ્યું, તમે ધર્મરાજા પાસે જાઓ. તેઓ ધર્મરાજા પાસે ગયા અને તેમને પ્રશ્ન કર્યો. ત્યારે તેમણે બ્રહ્માજી પાસે મોકલ્યા. બ્રહ્માજીએ કહ્યું, મારું કામ સૃષ્ટિને સર્જવાનું, એટલે મોક્ષ કેવી રીતે મળે તેમાં મને કાંઈ સમજ ન પડે. તમે ભગવાન વિષ્ણુ પાસે જાઓ. વિષ્ણુ ભગવાને તેમને શંકર ભગવાન પાસે મોકલ્યા. વિક્રમ રાજા અને વૈતાર શંકર ભગવાન પાસે ગયા. ત્યારે જવાબમાં શંકર ભગવાને કહ્યું, જે માણસનો મૃતદેહ પવિત્ર કાશી ક્ષેત્રમાં મણિકર્ણિકાના ઘાટ પરથી ગંગાજીમાં પધરાવવામાં આવે તેને જરૂર મોક્ષ મળે છે. વિક્રમ રાજા મોક્ષની વાત સાંભળી ઉજ્જૈની આવ્યા. પછી બીજા દિવસે બાબા રામને ઘેર ગયા, પરંતુ બાબા રામ માંદગીને લીધે પથારીવશ થયેલા હતા. તેમણે બાબા રામને કહ્યું, બાબા રામ, તમારા મોક્ષનો માર્ગ મળી ગયો છે. આમ કહી તેમણે બધી વાત જણાવી. બાબા રામનો આનંદનો પાર ન રહ્યો. વિક્રમ રાજા બાબા રામ સહિત તેમના કુટુંબીઓને કાશી ક્ષેત્રે લઈ ગયા. બધા એક ધર્મશાળામાં રહ્યા. બીજા દિવસે બાબા રામે ગંગાજીમાં સ્નાન કરવાની ઈચ્છા દર્શાવી, એટલે વિક્રમ રાજા બાબા રામ સહિત બધા મણિકર્ણિકાના ઘાટ પર લઈ ગયા. ત્યાં બધાએ ભગવાનનું નામ લેતા લેતા ગંગાજીમાં સ્નાન કર્યું અને બાબા રામ અને તેમની પત્ની ત્યાં જ મૃત્યુ પામ્યા. તે દિવસ 11મો દિવસ હતો. બાબા રામના મોટા દીકરા પાસે બંનેના મૃતદેહનો અગ્નિ સંસ્કાર કરાવ્યો અને મૃત્યુ પછીની બધી વિધિ પતાવી વિક્રમ રાજા બધાને લઈને ઉજ્જૈની નગરીમાં પાછા આવ્યા અને ત્યાં જ તેમના રહેવાની વ્યવસ્થા કરી આપી. વિક્રમ રાજાની આ ભલાઈની વાત આખા નગરમાં ફેલાતા બધા રાજાને ધન્યવાદ આપવા લાગ્યા. પ્રદ્યુમના પુત્રીએ વાર્તા પૂરી કરીને કહ્યું, હે ભોજ રાજા, વિક્રમ રાજા જેવા ઉદાર અને દયાળુ રાજા જ સિંહાસન પર બેસી શકશે. આમ કહી પુત્રી સરર કરતી આકાશમાં ઉડી ગઈ.